એવી રીતના જો મોક્ષ માર્ગ અને મોક્ષ ની ડિગ્રી જોતી હોય તો કઈ બુક ભણવી પડે? કઈ બુક ભણવી પડે? કે જીનવાણી ભણવી પડે. ખ્યાલ આવે છે? હવે સમજો કે કોઈ અત્યંત ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, એમ સમજો, કોઈ ઇન્ટેલિજન્સ માપવાનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને આખી દુનિયાના જેટલા મનુષ્ય છે એને એમાં આપણે માપીએ અને જે ટોપ આવે, સમજો ટોપ 10 આવે, એ ટોપ 10 વ્યક્તિએ એને મોક્ષ માર્ગમાં સૌથી આગળ હોવું જોઈએ કે નહીં? ટેકનિકલી તો હોવું જોઈએ ને ભાઈ, જેનું જ્ઞાન વધારે એ મોક્ષ માર્ગમાં આગળ, કેમ કે એને જ્ઞાન વધારે છે તો વધારે સમજાતું હશે. એવું થાય કે ન થાય? તો એવું બનતું નથી. કેમ બનતું નથી? કેમ કે જો પુણ્ય ના ઉદય જ્ઞાન તો મળ્યું, પણ હવે આપણે લગાવીએ છીએ ક્યાં? દેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. સમજો, જ્ઞાન તો ખૂબ મળ્યું પણ એને આપણે સમાચાર જોવામાં ને જાણવામાં જ લગાવી દઈએ તો એન્જિનિયર સીએ આની ડિગ્રી મળે કે ન મળે? ન મળે કે નહીં? કે જે વસ્તુ જાણીને આપણું પ્રયોજન સધાય છે, જે આપણને બેનિફિટ થાય છે, એ વસ્તુ તો જાણી નહીં અને ખાલી આજુબાજુની ચર્ચાઓ જાણી. સમજો, આ વિશ્વમાં ભૂતગલ તો ઘણા છે ને. આપણા પાર્લાના જૂ બીચની માટી કયા મટીરિયલથી બનેલી છે? બાંદ્રાના જૂ બીચની માટી કયા મટીરિયલથી બનેલી છે? મલાડના જૂ બીચની માટી કયા મટીરિયલથી બનેલી છે? હવે જાઓ, દરેકે દરેક જીવ બીજના સેમ્પલ લો, માટીને જાણો, એને જાંચો, સમજો, તો આપણને જ્ઞાન થયું કે નહીં? આપણને જ્ઞાન થયું કે નહીં? એનાથી જીવને એન્જિનિયર કે સીએ બનવામાં કેટલો ફાયદો થાય? કાંઈ ફાયદો ન થાય ને. એવી જ રીતે આ વિશ્વના જેટલા પણ જ્ઞાન, લૌકિક જ્ઞાનો જે છે, એનાથી જીવને મોક્ષ માર્ગમાં કેટલો ફાયદો થાય? એનાથી એક પૈસાનો ફાયદો ન થાય. હવે જેને આ શાસ્ત્ર આદિ ભણ્યા હોય, સમજો ક્ષયોક્ષ બધું માપવાનું સાધન આપણે ઇન્સ્ટ્રુમેન્ટ હતું ને, એમાં બહુ પાછળ છે વ્યક્તિ, પણ એને જીનવાણી ભણી હોય, એને છ દ્રવ્ય, સાત તત્વ, હું કોણ છું, ભગવાન કોને કહેવાય, એ બધું સમજાતું હોય, ખ્યાલમાં આવતું હોય, અને એને એ સમજણપૂર્વક પોતાના આત્માનો અનુભવ કર્યો, તો એ વ્યક્તિ મોક્ષ માર્ગમાં આગળ છે કે પેલા 1 થી 10 વાળા આગળ છે? ખ્યાલ આવે છે કે નહીં? પ્રયોજનભૂત વસ્તુને જાણવી અને એને સમજવી, એનાથી જીવના જ્ઞાનને સમ્યક કે મિથ્યા નામ પડે છે. અને પ્રયોજન રહિત, જેનો કોઈ પર્પઝ જ નથી, એવી વસ્તુને જાણવી, એનાથી જીવને સમ્યક કે મિથ્યા નામ પડતું નથી, એટલે કે એને મિથ્યા જ્ઞાન કહેવાય છે. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ લીધું હતું મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી કે એક અંધારા રૂમમાં એક દોરડી પડી હોય, એને કોઈ સાપ સમજી લે અને એ દોરડીને દોરડી જાણે, કોઈ એને સાપ જાણે છે અને કોઈ એને દોરડી જાણે છે, તો કયો વ્યક્તિ સમ્યક જ્ઞાની છે? સાપ જાણવા વાળો કે દોરડી જાણવા વાળો? એ બે જ્ઞાન સમ્યક કે મિથ્યાનું માપદંડ જ નથી. ખ્યાલ આવે ને? ઇટ ઇઝ નોટ અ મેઝરમેન્ટ કે એને દોરડી જાણે છે કે સાપ જાણે છે. ડઝન્ટ મેટર. ખ્યાલ આવે છે ને? તેનું જ્ઞાન સમ્યક કે મિથ્યા ક્યારે કહેવાય? કે અહીંયા જેણે આત્માને જાણ્યો, સમજ્યો, હું આત્મા છું માન્યો, સાચી શ્રદ્ધા કરી, સમ્યક દર્શન પ્રાપ્ત થયું, તો એવા જીવો હવે જે પણ જાણે છે એને સમ્યક જ્ઞાન કહેવાય છે. કેમ કે ત્યાં પ્રયોજન શું છે? ત્યાં પ્રયોજન એ છે કે એ જીવને જીવ તરીકે જાણે છે કે નહીં, અને પૂજ્જલને પૂજ્જલ તરીકે જાણે છે કે નહીં. હવે એ પૂજ્જલમાં કદાચ એના ભેદ પ્રભેદને જાણવામાં એનાથી ભૂલ બી થઈ જાય, એને કદાચ ન ખબર હોય કે પાટલાની જૂની માટી કયા મટીરિયલથી બનેલી છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ જાણવું કઈ પ્રયોજનભૂત પણ નથી. જે પ્રયોજનભૂત વસ્તુ હતી એને જાણી, એને સમજી લીધી અને એનાથી એની સાચી શ્રદ્ધા પણ થઈ ગઈ, તો એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું જે પણ જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવાય છે. અને જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, જે પોતાના આત્માને અથવા વિશ્વના છ દ્રવ્યને જુદા જુદા જાણતા નથી, સાત તત્વનું જેને જ્ઞાન નથી, પોતાની સાચી શ્રદ્ધા નથી, હવે એ દુનિયામાં લૌકિકમાં ભલે ને ગમે તેટલો ઇન્ટેલિજન્ટ કે સ્માર્ટ કેમ ન ગણાતો હોય, પણ એનું જ્ઞાન કેવું છે? કે મિથ્યા જ્ઞાન છે. ખ્યાલ આવે છે? જો આને આધારિત આપણે લાસ્ટ ટાઈમ 31મું સૂત્ર વાંચ્યું હતું, આજે એનું 32મું સૂત્ર આપણે વાંચીએ છીએ. 31ના સૂત્રમાં શું કીધું? જો સૂત્ર પણ આપણે વાંચી લઈએ, મતિ શ્રુતા વધયો વિપર્યશ્ચ. કે મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન કેવા છે? કે વિપર્ય એટલે કે મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન ચ પણ છે. આગળ એ સમ્યક જ્ઞાન જેમ કહીને આવ્યા, અને હવે આ બીજા ત્રણ, પેલા સમ્યક પાંચ કિલા, હવે અહીંયા ત્રણ મિથ્યા કિલા, એટલે કે આ મતિશ્રુત અવધિ સમ્યક પણ હોઈ શકે અને મિથ્યા જ્ઞાન પણ હોઈ શકે, એવું 31માં સૂત્રમાં કીધું. હવે 32માં સૂત્રમાં એનું કારણ સમજાવે છે કે આને વિપરીત જ્ઞાન અથવા એને મિથ્યા જ્ઞાન કેમ કહેવાય છે. બરાબર? તો જો આપણે આની મેજોરિટી ચર્ચા કરશું આજે. ભૈયા આપ સ્લાઇડ નિકાલે 543 નંબર લિખાય નીચે, જો 32માં સૂત્ર હે વો વાલે. આવી જો 32મું સૂત્ર વાંચીએ. સમ્યક જ્ઞાન ઓ મિથ્યા જ્ઞાન કી તુલના સત અસતો અવિશેષાત ઉદૃષ્ટ અઉપલબ્ધે ઉન્મત્તવત. એટલે શું કે છે? સત અને અસત એટલે પદાર્થ જેવા છે અને પદાર્થ જેવા નથી, એમાં અવિશેષાત, અવિશેષાત એટલે તેનું અંતર જાણતા નથી. પદાર્થનું સ્વરૂપ જેવું છે અને જેવું નથી એની વચ્ચે જે અંતર જાણતા નથી, અને યદ ઈચ્છો ઉપલબ્ધે, પોતાની ઈચ્છા અનુસાર ઉપલબ્ધ એટલે માની લીધું છે. ઉપલબ્ધ એટલે અહીંયા ઉપલબ્ધિની ઓલામાં નથી, પણ જેવી સમજણ એને ધારી છે એવું. તો યદ ઈચ્છા, પોતાની ઈચ્છા અનુસાર એને આ વિશ્વનું સ્વરૂપ માની લીધું છે એવા જીવને, એવા જીવ કેવા છે? કે એને ઉપલબ્ધે ઉન્મત્તવત, ઉન્મત્ત છે. ઉન્મત્ત એટલે જેવી રીતના કોઈ જીવ દારૂ પીધેલો હોય અને એને કેવો નશો ચડી ગયો હોય, એ કેવો ઉન્મત્ત છે. એવી રીતના આ સંસારી જીવ જે ભાવમાં છે એ ભાવમાં ઉન્મત્ત છે. મને કહો આપણે અત્યારના વર્તમાન મનુષ્ય ગતિમાં છે તો એમાં ઉન્મત્ત નથી થઈ ગયા? આપણે એમાં જાણે લીન નથી થઈ ગયા? આપણા સામાજિક ફંક્શનો, અહીંયા જવાનું, ત્યાં જવાનું, પછી આપણી જરૂરિયાતો, આ કપડાં, ઓલા કપડાં, આમ તેમ, આ ઉન્મત્તતા નથી તો શું છે? આ જેટલા આ મનુષ્ય છે બધા જીવ છે, આપણે જાણીએ પણ છે, જાણીએ છે કે નહીં, પણ તોય એને એવું જ માનીને એવું વર્તન નથી કરતા. વર્તન કેવું કરીએ? મારા પપ્પા છે, મારા મમ્મી છે, મારા દાદા, મારી દાદી, મારા હસબન્ડ, મારા વાઈફ, મારા દીકરાઓ, અને પછી પોતાના રાગ ભાવ અનુસાર ચલો ને અહીંયા જઈએ, કંઈક ખાવા પીવા જઈએ, કંઈક અહીંયા ફરવા કરવા જઈએ, અહીંયા આમ જઈએ. આ જાણે કોઈ દારૂ પીધેલો વ્યક્તિ હોય એને કોઈ ખૂણામાં બેસીને આનંદ આવતો હોય તો ત્યાં બેસીને આનંદ કરે, કંઈક સાંભળીને આનંદ આવતો હોય તો એ સાંભળે. આ એના જેવું નથી લાગતું થોડું? કે જેવું જ્ઞાન, જેવું સમજણ આ વિશ્વના બધા મનુષ્યને જોઈને એને જીવ તરીકે બિહેવ કરવું જોઈએ, એવું ના કરીને આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ વડીલ છે, આ નાના છે, આ બધું પર્યાયમાં બુદ્ધિ નથી લાગતી? કે જાણે વર્તમાન અવસ્થા જે છે એ અવસ્થામાં ડૂબી ગયા અને આખો પદાર્થ ભૂલી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? એને કહેવાય કે જાણે મનુષ્ય પર્યાયમાં ઉન્મત્ત છે. તો મિથ્યાદ્રષ્ટિ જીવ કેવા છે? કે પોતાની ઈચ્છા અનુસાર એને માનીને એમાં ઉન્મત્ત થઈ ગયા છે. જો આપણે એનો અન્વય અર્થ વાંચીએ છીએ, અપની ઈચ્છા છે ચાહે જૈસા, રીમ જેટલે આપણે કહે જેને પોતાની ઇમેજિનેશન પ્રમાણે, અપની ઈચ્છા છે ચાહે જૈસા ગ્રહણ કરને કે કારણ વિદ્યમાન તથા અવિદ્યમાન પદાર્થો કા. જો અહીંયા પદાર્થ એટલે સબસ્ટન્સ છે અને નથી એમ ન લેતા, એનું સાચું સ્વરૂપ આવું છે અથવા આવું નથી એવી રીતના એને સમજવું. તો વિદ્યમાન ઓર અવિદ્યમાન પદાર્થો કા ભેદરૂપ જ્ઞાન યથાર્થ વિવેક ન હોને સે પાગલ કે જ્ઞાન કી ભાંતિ મિથ્યા દ્રષ્ટિ કા જ્ઞાન વિપરીત ઓર અર્થાત મિથ્યા જ્ઞાન હી હોતા હૈ. હવે જેવી રીતના સમજો કે વેધર પ્રિડિક્ટર હોય ને, વેધર પ્રિડિક્ટર હોય ને, આજે વરસાદ પડશે કે નહીં. હવે સમજો તમે પાંચ પેલા વેધર સાયન્ટિસ્ટને લગાવી દો, એમાં કોઈ સાચું પ્રિડિક્ટ કરશે, કોઈ ખોટું પ્રિડિક્ટ કરશે, એમાં કોઈનું એમ કે નહીં કે ભાઈ આનું જજમેન્ટ બહુ સારું છે. આ તો આપણે ડોક્ટરને મળવા જઈએ ને તો પાંચ ડોક્ટર સામે ઉભા રાખી દો. હવે આપણે કહીએ ને કે ભાઈ આ ડોક્ટરનું એનું જજમેન્ટ બહુ સારું છે, આપણે આમ સિમ્પટમ જોઈને જ કહી દે કે ભાઈ તમને આ રોગ છે, તે રોગ છે, તો એવો ડોક્ટર વધારે સ્માર્ટ ખરો કે નહીં? અને જેને કાંઈ સમજાતું ન હોય આપણા પર જ એક્સપેરિમેન્ટ કરે, અથવા તો આપણને પાંચ દસ ટેસ્ટ આપી દે કે ભાઈ જાઓ કરી આવો, તો એવો ડોક્ટર કેવો? કે ભાઈ આ ટેસ્ટ સ્માર્ટ છે અને કંઈ ખબર પડતી નથી. તો આ આ સ્માર્ટનેસ અને નોન સ્માર્ટનેસ આપણે કેનાથી નક્કી કર્યું? કે એને આ ડોક્ટરનું એને કેવું જ્ઞાન છે, અથવા વેધર સાયન્ટિસ્ટને સ્માર્ટનેસ ને નોન સ્માર્ટનેસ કેનાથી નક્કી કર્યું? કે ભાઈ આ વાતાવરણનું પ્રિડિક્શન કેવી રીતના કરી શકે? અને આવા તો તમે હજારો ટોપિક કાઢી શકો કે નહીં? હા, ભાઈ આ બોલે છે સારું, આ ગાય છે સારું, આ સુંદર દેખાય છે, આ સુંદર નથી દેખાતા, ખ્યાલ આવ્યો ને? આપણે આની અંદર જ બધા ડૂબેલા છે કે નહીં? તો કેવા છે કે મિથ્યા દ્રષ્ટિ જાણે ઉન્મત્ત હોય એવી રીતના આપણે આ વસ્તુઓની અંદર ડૂબી ગયા છે. અને સાચું વસ્તુનું સ્વરૂપ જે હું આત્મા છું, આ બધા પૂતગલની પર્યાયો છે, પુણ્ય પાપને આધીન છે. હમણાં જ આવ્યું ને, એક સંયોગો કાયમ તો રહેવાના નથી, કાં તો હું એમાંથી વયો જઈશ, કાં તો એ સંયોગો વયા જશે, એના સિવાય બીજું તો કાંઈ બનતું નથી. અને જેટલું પુણ્ય છે ત્યાં સુધી રહે છે. હવે આપણને અહંકાર તેનો છે, અરે મારો અવાજ ઇન્ડિયન આઈડલમાં જઈને હું જીતી શકું એવી મારી તાકાત છે. અરે આ ઉજ્જવલની પર્યાય ઉપર પોતે અહંકાર કરીને જાણે પ્રાપ્ત પર્યાયમાં એવો ડૂબી ગયો છે એટલે મિથ્યા વ્યક્તિને હવે એનો અવાજ ભલે સારો જ છે, સારો નથી એમ નથી કહેતા, એટલે એને કારણે એનું સમ્યક કે મિથ્યાપણું નથી જ્ઞાન. પણ જે હું આત્મા છું એ ભૂલીને આ વર્તમાન સંજોગોમાં જ ડૂબી ગયા છે માટે એને કીધું જા તારું જ્ઞાન જ મિથ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળ વધે ભૈયા, દો સ્લાઇડ કિપ કીજે, વો રિવિઝન વાલી હૈ. 546 ઇતની ભૂમિકા બાંધને કે બાદ, આ ઇતની ભૂમિકા એટલે આગળ પહેલા સૂત્ર થી લઈને અત્યાર સુધી શું આવ્યું, આખું રિવિઝન આ ગાથામાં આવ્યું છે, આપણે જોઈ લીધું છે, એટલે આપણે આગળ વધીએ. તો જો મતિ શ્રુત ઓર અવધિ યહ તીન મિથ્યા જ્ઞાન ભી હોતે હૈ, એટલે આ ત્રણ મિથ્યા પણ છે અને સમ્યક પણ છે. ઓર જીવ અનાદિકાલ સે મિથ્યા દ્રષ્ટિ હૈ, ઇસલિયે જબ તક સમ્યક કો નહીં પાતા તબ તક ઉસકા જ્ઞાન વિપરીત, યહ 31 સૂત્ર મેં બતાયા. આ 31 સૂત્ર માં શું કીધું, હમણાં જે આપણી વાત થઈ એ કે જ્યાં સુધી પોતાના સ્વરૂપને નથી જાણતો, સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એનું જ્ઞાન મિથ્યા છે. જો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે સમ્યક દર્શન જે છે એ શ્રદ્ધા ગુણનો વિષય છે, એટલે માનવું કે હું જીવ છું એ માન્યતા, અને જ્ઞાનનું કામ શું છે કે જાણવું એ જ્ઞાનનું કામ છે. જેવી રીતના સમજો આપણે મંદિરમાં આવ્યા અને જોઈએ કે આ બધા પેઇન્ટિંગ કેટલા સરસ છે, કેટલા સરસ પેઇન્ટિંગ છે, તો સારા છે કે નથી? અરે પ્રગટ દેખાય છે, સારા જ છે, અને તોય મારું જ્ઞાન કેવું, મિથ્યા જ્ઞાન. કેમ કે જો કેટલા સરસ છે મારા મંદિરના પેઇન્ટિંગ છે, અને એનો અહંકાર કરીને જીવ બેસી જાય અને વર્તમાનની એ પર્યાયમાં જ લીન થઈ ગયો. જેવું પદાર્થનું સ્વરૂપ છે કે ભાઈ હું જીવ છું, આ પૂજલની વર્તમાન પર્યાય છે, ખરાબ જ થવાનું છે, કઈ કાયમ રહેવાની નથી. એ જે 10-50 વર્ષ એની જે લાઈફ છે એટલું રહીને એનું પરિણામન થવાનું છે, તો એને ઓબ્જેક્ટિવલી, એને ઇમોશન વગર, રાગ દ્વેષના ભાવ વગર ઓબ્જેક્ટિવલી જાણ્યું, હા જો બહુ સરસ છે, એવું જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે. અને કેટલી સુંદર છે, હા જો આ મેં આવી બનાવડ આવી મારા મંદિર માટે, એટલે એને આ પર્યાયમાંથી પણ પોતાના રાગ દ્વેષ ભાવનું પોષણ કરે છે, માટે એને મિથ્યાત્વ છે, માટે એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. ખ્યાલ આવે છે ને? જો આગળ સુખ કે સચ્ચે અભિલાષી કો, જેને સાચું સુખ પ્રાપ્ત કરવું એને પહેલા શું કરવું, સર્વપ્રથમ તો મિથ્યા દર્શન કા ત્યાગ કરના ચાહિયે. યહ બતાને કે લીએ ઇસ સૂત્ર મેં મિથ્યા જ્ઞાન કો, જો કિ સમ્યક દર્શન પૂર્વક હી હોતા હૈ ઉસકા સ્વરૂપ બતાયા. હા સોરી, મિથ્યા જ્ઞાન જો કિ મિથ્યા દર્શન પૂર્વક હી હોતા હૈ ઉસકા સ્વરૂપ પહેલે બતાયા હૈ. પહેલા પોતાના જ્ઞાનને સમ્યક કરવા માટે પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરવા. ખ્યાલ આવે છે? જો એ અહીંયા કે છે તો નેક્સ્ટ સ્લાઇડ ભૈયા. મોક્ષ માર્ગને બે રીતે કીધું, સૂત્ર 1-30 સુધી અસ્થિથી વાત કરી કે જો સમ્યક જ્ઞાનની પર્યાયો મતિ શ્રુત અવધિ આદિ, અથવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની વાત પછી આવશે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એનું વર્ણન 1-30 સુધી કર્યું. 31 અને 32 માં હવે નાસ્તિથી વર્ણન કરે છે કે જો મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ આવું હોય છે, આવું આપણે ન કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ સ્લાઇડ. ઇસ પ્રકાર અસ્થિ નાસ્તિ કે દ્વારા, અર્થાત અનેકાંત કે દ્વારા સમ્યક જ્ઞાન કો પ્રગટ કરકે મિથ્યા જ્ઞાન કી નાસ્તિ કરને કે લીએ ઉપદેશ દિયા હૈ. આ પહેલા અધ્યાયનું આખું પર્પઝ શું છે, આજે આપણે પહેલો અધ્યાય વાંચીએ છીએ એનું પર્પઝ ક્યાંથી શરૂ થયું, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પહેલું સૂત્ર મોક્ષ માર્ગ શું છે, કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની એકતા, એમાંથી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનનું વર્ણન કરવું એ આખા પહેલા અધિકારનું પર્પઝ છે. પણ જેવી રીતના કોઈ સારી વસ્તુનું વર્ણન કરવું હોય તો સામે ખરાબનું વર્ણન કરે કે જો આવું ન હોવું જોઈએ, એવી રીતના અહીંયા છેલ્લા બે સૂત્રમાં મિથ્યા જ્ઞાનનું વર્ણન કરે છે કે જો આવું જ્ઞાન ન હોવું જોઈએ. બરાબર?
जो आगर आगे निकले गए। अभी जो सूत्र मां तू बात करी थे सत असतो अविशेषा बराबर सत ने असत नो अविशेष એવી રીતના સૂત્રમાં આવ્યું ને તો હવે એનું પેલા ડેફિનેશન આપે છે કે સત કોને કહેવાય સત એટલે કે જે વિદ્યમાન જે વસ્તુ વિદ્યમાન છે અથવા જે પદાર્થ જેવા છે એને સત કહેવાય અસત એટલે શું કે અવિદ્યમાન વસ્તુ અવિદ્યમાન પદાર્થ હવે જો અસતનો મીનિંગ અહીંયા એક રીતે લીધો છે શાસ્ત્રમાં પણ બે રીતે હોઈ શકે કે વસ્તુ છેજ નહી એને પણ અસત કહેવાય જેવી રીતના આકાશમાં ફૂલ ઉગવા ગુરુદેવસિંહ નું ફેમસ એક્ઝામ્પલ છે ને કે ભાઈ આકાશમાં ફૂલ ઉગે તો આકાશમાં ક્યારે ફૂલ ઉગે ક્યારેય ન ઉગે જમીન પર જ ઉગે કેમકે એના રૂટ્સ અંદર જમીનમાં જાય એને ત્યાંથી ન્યુટ્રિશન આદિ મળે તો ત્યાં ફૂલ ઉગે આકાશમાં એમ અધર ક્યારે ફૂલ ઉગે ન ઉગે તો આને કહેવાય અસત પદાર્થ અસત વસ્તુ બરાબર એ એક મિનિંગ થયો સેકન્ડ મિનિંગ અહીંયા સેકન્ડ મિનિંગ લીધો છે આખા સૂત્રમાં હા એટલે એને સમજો બરાબર કોઈ પણ પદાર્થની એક સમયની અવસ્થા કોઈ પણ આખો જે પદાર્થ છે જેવી રીતના જીવ દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય છે હવે વર્તમાનમાં મનુષ્ય છે કે નહીં તો વર્તમાનમાં મનુષ્ય જ છે કોઈ અન્ય પર્યાયમાં નથી જેવી રીતના દેવ નથી તિર્યંશ નથી નારકી નથી મનુષ્ય જ છે તો હવે હું મારી જાતને મનુષ્ય માનું તો સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન ફરી ક્વેશ્ચન સમજાયો કે હું જીવ છું બરાબર હવે વર્તમાનમાં હું મનુષ્ય છું કે નહીં છું તો મારી જાતને મનુષ્ય માનવું એ સમ્યક કે મિથ્યા જ્ઞાન આજો અહીંયા છે ને એ જ વાત કરે છે કે જીવનું સ્વરૂપ ત્રિકાળી અનાદિ અનંત જાણવા દેખવા રૂપ એનું સ્વરૂપ છે એને એક પર્યાય પૂરતો જ માની લેવો એને એક પર્યાય પૂરતો જ માની લેવો એ અસત પદાર્થ છે ખ્યાલ આવે ને કોઈ પણ પદાર્થ લઈ લો પૂજગલથી પેઇન્ટિંગ બની તો આ પેઇન્ટિંગ પૂજગલના પરમાણુઓથી જ બની છે કે નહીં એનાથી જ બની છે પણ પરમાણુઓને પેઇન્ટિંગ પૂરતા જ માની લેવા એક પર્યાય પૂરતા જ માની લેવા એ જે મિથ્યા જ્ઞાન ફરીથી જે આઇટમ્સ અને મોલેક્યુલ્સથી આ પેઇન્ટિંગ બની એ પરમાણુઓ તો અનાદિ અનંત છે પણ એની વર્તમાનની અવસ્થા પેઇન્ટિંગ રૂપે છે હવે એ પરમાણુઓને પેઇન્ટિંગ રૂપે જ માની લેવા એ મિથ્યા જ્ઞાન એ અસત જ્ઞાન કેમ કે એનું સ્વરૂપ કેવું છે સ્પર્શ રસ ગંધ વર્ણ યુગ અનાદિ અનંત ત્રણેય કાળ રહેવાનું એનું સ્વરૂપ છે ખ્યાલ આવ્યો ને જો બીજું એક્ઝામ્પલ ફરી ગયા પેઇન્ટિંગ વાળું થોડું ડિફિકલ્ટ છે ને જેવી રીતના આપણા ફેમિલી મેમ્બર હોય હા મમ્મી પપ્પા આદિ છોકરાઓ આદિ બધા હવે એને મમ્મી પપ્પા તરીકે માનવું એ સાચું કે ખોટું કેમ કે વર્તમાનમાં તો મમ્મી પપ્પા તરીકે જ છે કે નહીં છે ને ભાઈ વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં છે મારા મમ્મી કે પપ્પા તરીકે જ એમનો જન્મ છે એ આ ભાવમાં છે તો એને મમ્મી પપ્પા માનવું તો એ ખોટું જ્ઞાન કોઈ મિથ્યા જ્ઞાન કેમ મિથ્યા જ્ઞાન કેમ કે અસત પદાર્થ છે એ હંમેશા મમ્મી પપ્પા રહેવાના નથી એ તો વર્તમાનમાં એક સમય રૂપ અવસ્થાને ત્રિકાળી રૂપ માની લેવું એક સમય રૂપ અવસ્થાને પદાર્થ આમ જ છે માની લેવું એને કહેવાય નિત્ય ખ્યાલ આવે ને અસત નો ફર્સ્ટ મિનિંગ શું હતો કે વસ્તુ જેમ છે જ નહીં જેવી રીતના હું વર્તમાનમાં નારકી છું એ માનવું તો ટોટલ મિથ્યા જ્ઞાન છે ખ્યાલ આવે ને કેમ કે અત્યારનો નારકી છું જ નહીં પણ હું વર્તમાનમાં મનુષ્ય છું એ માનવું પણ મિથ્યા જ્ઞાન કેમ કે એક સમયની પર્યાયને પદાર્થ આમ જ છે એમ માની લીધો એટલે મિથ્યા જ્ઞાન ખ્યાલ આવ્યો કે નહીં ફરીથી જો આપણે અહીંયા વાંચીએ પદાર્થો કેવા છે કે કાં તો સત વસ્તુ ને આમ જ છે માનવી, સોરી પદાર્થો કેવા છે એમ, કરેક્ટ છે જેમ, સત એટલે પદાર્થ જેવા છે એને એમ માનવા, એ સત, અને પદાર્થ જેવા છે જ નહીં એવું માનવું એ અસત. તો સત અને અસત માં અવિશેષાર્થ, અવિશેષાર્થ એટલે ઇન દોનો કા યથાર્થ વિવેક ન હોના, એની સાચી સમજણ ન હોવી, એને કહેવાય નિત્યાર્થ. બરાબર, આગળ જો, યદ ઈચ્છા વિપર્ય ઉપલબ્ધે, એટલે કે પોતાની ઈચ્છા અનુસાર વિપર્ય એટલે ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન, ઉપલબ્ધ એટલે પ્રાપ્ત કરી લીધું છે. વિપર્ય શબ્દ થી 31 સૂત્ર મેં અનુવૃત્તિ ચાલી, એટલે ત્યાંથી આ વિપર્ય શબ્દ ચાલુ આવ્યો છે. વિપરીત અપની મનમાની ઈચ્છા અનુસાર, કલ્પના અનુસાર, કલ્પના એ હોને છે વહ મિથ્યા જ્ઞાન હે. એટલે સત અને અસત નો અવિશેષ, એનો ડિફરન્શિયેશન ન ખબર હોવા રૂપ વિપરીત માન્યતા, એને મિથ્યા જ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો? જો સૂત્ર કે શું છે ફરીથી, સત અસતો અવિશેષાર્થ ઈચ્છિત ઉપલબ્ધે ઉન્મત્તવત, સત અને અસત વચ્ચે ડિફરન્શિયેશન ન ખબર હોવાને કારણે પોતાની ઈચ્છા અનુસાર માની લેવું, એને નિત્ય જ્ઞાન કહેવાય છે. આગળ ઉન્મત્તવત એટલે ભય નક્ય, એટલે કે મદિરા પીએ એવું એ વ્યક્તિ થી બાંધતી, અને વિપર્ય એટલે વિપરીત. બરાબર, એક એક વર્ડ ના મીનિંગ આપણે જોઈ લઈએ. હવે જો બધાને ડિફાઈન કરે છે એક એક વસ્તુને, આ જે સૂત્રની ટીકા આમાં લખી છે એ ટીકાને જ અહીંયા સ્લાઇડમાં મૂકી છે, એટલે આપણે એમાંથી જ વાંચીએ. જોયો સત કોને કહેવાય, ત્રિકાળ ટીકને વાલા સત્યાર્થ પરમાર્થ ભૂતાર્થ નિશ્ચય, આ શાસ્ત્રમાં જો આ બધા જુદા જુદા શબ્દ વાપરવામાં આવે છે, બધા શબ્દ એક જ વસ્તુ માટે વાપરવામાં આવે છે, પણ એનો મીનિંગ થોડો થોડો જુદો છે, એનો મીનિંગ થોડો થોડો જુદો છે. આપણે અત્યારે એ વર્ડના મીનિંગ સમજવામાં નહીં જોઈએ, એનું ખાલી પર્પઝ સમજી લો કે ભાઈ આ બધા શબ્દ એક ત્રિકાળી પદાર્થને સમજવા માટે યુઝ કરવામાં આવે છે. બરાબર, તો જો સત્યાર્થ પરમાર્થ ભૂતાર્થ નિશ્ચય શુદ્ધ યહ સબ એકાર્થવાચી શબ્દ હૈ, જીવ કા જ્ઞાયક ભાવ ત્રૈકાલિક અખંડ હૈ, ઇસલિયે વહ સત સત્યાર્થ પરમાર્થ ભૂતાર્થ નિશ્ચય ઔર શુદ્ધ હૈ. ઇસ દ્રષ્ટિ કો દ્રવ્ય દ્રષ્ટિ, વસ્તુ દ્રષ્ટિ, શિવ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ ઔર કલ્યાણકારી દ્રષ્ટિ ભી કહેતે હૈ. આમાંથી પેરેગ્રાફ વાંચીએ ને એટલે વધારે વિશેષણો એમાં આવે છે, પણ એનો ભાવ પકડાય છે. જ્યાં પદાર્થ કેવો છે કે ત્રિગાળી પદાર્થ છે, એને એમ માનવું એ સાચું સાચું જ્ઞાન છે. હવે અસત, નેક્સ્ટ લાઈડ, અસત કોને કીધું અહીંયા, કે જે ક્ષણિક છે, અભૂતાર્થ એટલે ખોટા છે, વ્યવહાર એટલે ઉચ્ચારથી કીધા છે, ભેદ પાડીને સમજાવવામાં આવ્યા છે, એક પર્યાયની વાત કીધી છે, અથવા એક ભેદને એક ભંગને સમજાવવામાં આવ્યા છે, અથવા તો અવિદ્યમાન જ છે. જીવને હોને વાલે વિકારી ભાવ અસત હૈ, ક્યોંકિ વહ ક્ષણિક હૈ ઔર ચાલને પર ચાલા જા સકતા. જો આનો પર્પસ, જેવી રીતના જીવને પોતાની રાગાદી ભાવથી આઈડેન્ટિફાઈ કરો, એટલે સમજવું કે ભાઈ જો આ વ્યક્તિ બહુ ક્રોધી છે, પણ જયારે ક્રોધ ન કરતો હોય ત્યારે એ વ્યક્તિ છે કે નહીં, ત્યારે પણ તે વ્યક્તિ છે કે નહીં, અથવા આ વ્યક્તિ બહુ ઇન્ટેલિજન્ટ છે. હવે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પણ ઊંઘી જાય તો એની ઇન્ટેલિજન્સ કામમાં આવે છે? ત્યારે તો વિચારહીન થઈ જાય છે, કઈ લોજિકલી વિચાર નથી કરી શકતા, તો ત્યારે પણ એ વ્યક્તિ છે કે નહીં, છે ને? તો એ જીવને એના વિકારી પરિણામથી અથવા જ્ઞાનની વર્તમાન અવસ્થાથી, એટલે બેઝિકલી કોઈ પણ એક સમયની પર્યાયથી એ જીવને આઈડેન્ટિફાય કરવો એ વિચાર. બરાબર, તો આ કીધું સત અને અસત. હવે નેક્સ્ટ લાઈન, જીવ અનાદિકાલથી એક અસત વિકારી ભાવ પર દ્રષ્ટિ રખ રહ્યા હે. આપણી અનાદિકાળથી નજર કેના ઉપર છે કે ભાઈ જો આ પ્રક્ષાલ છે ને બહુ સરસ છોકરો છે, છોકરો છે સરસ છે, આ જીવની ડેફિનેશન છે નથી, આ તો વર્તમાન ની એક સમય ની પર્યાય ની ડેફિનેશન છે. એટલે ત્યાંથી જ વાત ખોટી ચાલુ છે. ચાલે ને? એટલે સરસ છોકરો છે એ ખોટી વાત છે. ખ્યાલ આવે ને? તો એના ભાવ ને પકડવું. તો જો શું કે છે, જીવ અનાદિકાલ છે, ઇસ સત સોરી ઇસ અસત વિકારી ભાવ પર દ્રષ્ટિ રખ રહા હૈ, ઇસલિયે ઉસે પર્યાય બુદ્ધિ વ્યવહાર વિમૂળ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મોહી ઓર મૂળ ભી કહા જાતા હૈ. અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ રીતે એનું વર્ણન કરવામાં આવે છે. અજ્ઞાની જીવ ઇસ અસત ક્ષણિક ભાવ કો અપના માન રહા હૈ, અર્થાત વ અસત કો સત માન રહા હૈ. ઇસલિયે ઇસ ભેદ કો જાનકર જો અસત કો ગૌણ કરકે, જો આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે ભાઈ હા એ વ્યક્તિ ગુસ્સો કરે છે બરાબર, વાંધો નહીં, એને ગૌણ કરીને, ગૌણ એટલે એને ટેમ્પરરીલી ઇગ્નોર કરીને, એને જીવ તરીકે જોવો, એને કહેવાય સમ્યક્તા. હવે આ જ વસ્તુ બધા પર અપ્લાય કરવી. ચલી કીડી છે, મચ્છર છે, મચ્છર બહુ કરડે છે, વાંધો એનો સ્વભાવ જ એવો છે, એને જીવ તરીકે જોવું તો એના પર આપણને ગુસ્સો ક્યારે ના આવે. ખ્યાલ આવે છે કે નહીં? સમ્યક જ્ઞાન દ્વારા જીવને રાગ દ્વેષ ભાવ થતા જ નથી. જો અહીંયા શું કહે છે, ભેદ કો ગૌણ કરકે, ભેદ કો જાનકર જો અસત કો ગૌણ કરકે સત સ્વરૂપ પર ભાર દેકર અપને જ્ઞાયક સ્વભાવ કી ઓર ઉન્મુખ હોતા હૈ. ઉન્મુખ એટલે એની તરફ નજર કરે છે, પોતાના જીવ સ્વભાવ તરફ નજર કરે છે. વહ મિથ્યા જ્ઞાન કો દૂર કરકે સમ્યક જ્ઞાન પ્રગટ કરતા હૈ, ઉસકી ઉન્મત્તતા દૂર હો જાતી હૈ. ચાલ આવે? સમજો, આપણા ઘરે કોઈ બીમારી થાય, હવે બીમારીનો નેચર સમજો, આપણને કોઈને ફ્લુ આવી જાય, નોર્મલ વાયરલ ફીવર થાય, તો એનો સ્વભાવ શું છે ફ્લૂનો? કે ભાઈ શરીરમાં ટેમ્પરેચર વધે, તાવ આવે, પછી ઘટે, પછી પાછું વધે, પછી પાછું ઘટે, અને આવું 3 દિવસ સુધી ચાલે. નોર્મલ જે ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ હોય 3 દિવસ સુધી ચાલે, અને પછી વયું જાય, એની જાતે જ બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થઈ જાય, ઇમ્યુનિટી સિસ્ટમ એને પ્રતિકાર કરી નાખે, એટલે એ વયું જાય. હવે જેને આ બીમારીનો સ્વભાવ ખબર છે, તો એને ટેમ્પરેચર ઉપર જાય તો એને ટેન્શન થાય છે? નથી થતું, એને ખબર છે કે હા પાછું નીચે આવી જશે, વાંધો. ખ્યાલ આવ્યો? અને 1 દિવસમાં નો મટે, 2 દિવસમાં નો મટે, અરે હજી નો મટ્યો પાવ, હજી નો મટ્યો, હજી નો મટ્યો, એને કોઈ ટેન્શન થાય છે? નથી થતું, કેમ કે 3 દિવસમાં મટી જ જશે, એ ખ્યાલ છે. ખ્યાલ આવ્યું કે નહીં? હા, જેને વસ્તુનો સ્વભાવ ખબર છે ને, એને કોઈ વસ્તુનું ટેન્શન જ નહીં. એવી રીતના જો હું ત્રિકાળી જીવ પદાર્થ જાણવા દેખાડું પદાર્થ છું, એવો જેને નિર્ણય કર્યો, હવે એને સમજો કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં ખૂબ ગુસ્સો આવી જાય, તો એને ટેન્શન નથી થતું, આવી ગયો, ઠીક છે, એક પર્યાયની કમજોરી હતી, આવી ગયો. વર્તમાનમાં હું મિથ્યા દ્રષ્ટિ છું ને, સમ્યક દ્રષ્ટિ છું ને, આવી જ મારી ભૂમિકા છે, આવી ગયો, વાંધો નહીં. આ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ કેવું છે કે હું તો ત્રિકાળી આત્મા છું. સમજો કોઈને મોઢા પર પિમ્પલ થઈ જાય, અથવા કંઈક પોલી ઓલું મચ્છર કરે તો ઓલું થોડુંક સૂજી જાય ને, તો એને ખબર છે કે વાંધો નહીં, એ તો હમણાં શરીરમાં ગરમી વધી ગઈ કે આમ થયું તેમ થયું, એની જાતે વયું જશે. આવો મારો સ્વભાવ નથી, સ્વભાવ કેવો છે, એના વગર જે સ્મૂથ સ્કીન વાળો છે ને, બસ એ મારો સ્વભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવને હવે કોઈ પણ વાતનું ટેન્શન થતું નથી. ખૂબ ભક્તિ આવે એમને, ભગવાનની ખૂબ ભક્તિ આદિ આવ્યું તો પોતાના આત્માના અનુભવથી હટી ગયા અને ભક્તિમાં લાગી ગયા, તો પણ એમને ટેન્શન નથી. ઠીક છે, આવી ગયો, વાંધો નહીં, આવું મારો સ્વભાવ નથી. ખ્યાલ આવે? એને કહેવાય સમ્યક જ્ઞાન. અને જેને પોતાના આત્માની ખબર નથી અને સમજો ખૂબ ગુસ્સો આવી ગયો, અરે ખૂબ ગુસ્સો આવી ગયો, મને તો આવું નહોતું આવવું જોઈતું, મને આવું થોડી શોભે, મેં આને આમ કહી દીધું, મેં આને આમ મારે નહોતું કેવું જોઈતું. ખ્યાલ આવે, આપણને આવા વિચાર આવ્યા કરે, આવા વિચાર આવ્યા કરે, એટલે ઓછો ગુસ્સો આવ્યો એ તો એક સમયની પર્યાયમાં આવીને ગયો ગયો. હવે આપણે જેને આપણા જ્ઞાનમાં જીવતો રાખ્યો, ખ્યાલ આવે ને, આપણે જેનો વિચાર કર્યા કરે છે કે જો આવી ગયો આવી ગયો આવી, અરે ગયો ગયો ભાઈ ભૂલી જાને, ખ્યાલ આવે છે કે નહીં? પોતાના સ્વભાવ પર જે પણ દ્રષ્ટિ નાખે છે એને ઓટોમેટિકલી પરિણામ શાંત થઈ જાય, અને જો એવા તીવ્ર પરિણામ આવી પણ જાય તો એને ગૌણ કરીને, ઇગ્નોર કરીને એ આગળ વધી જાય છે. હા, આવો મારો સ્વભાવ નથી, આ તો હું તો જ્ઞાયક છું. ખ્યાલ આવે છે કે આપણને આ બધું જાણીને શું ફાયદો? આને જ આર્ટ ઓફ લિવિંગ કહો ને, કે ભાઈ આ ગુસ્સા આદિના પરિણામ આવી ગયા ને, ઠીક છે, એમ કરીને આગળ વધી જાય. અને નજર કોના ઉપર છે? આ નજર અહીંયા હું હજી પદાર્થ તો એવો ને એવો જ છું ને. અરે નરક ગતિમાં જે આવ્યો ત્યાં આટલી બધી ફાઇટિંગ આદિ કરી તો ત્યાં ગુસ્સો નહીં આવ્યો હોય? ત્યાં પણ આવ્યો જ હશે ને સામેવાળા પર ગુસ્સો, અને તોય હું તો એવો ને એવો રહ્યો ને. અરે હું એવો ને એવો જ રહેવાનું, ચિંતા નહીં કરો. સમજો મૃત્યુ નજીક હોય, ખૂબ એવો રોગ આવી ગયો, અને એમ સમજો કે હવે ડોક્ટર કહી દે કે ભાઈ આ અઠવાડિયું રહેશે કદાચ, એનાથી વધારે નહીં, તો આપણને ભય લાગવો જોઈએ કે નહીં? ટેન્શન થવું જોઈએ કે નહીં? અરે સમય દ્રષ્ટિ ધર્માત્મા છે ને, તો એવો વિચાર કરે, અરે હું તો જીવ છું, અનાદિ અનંત છું, આ નહીં તો બીજું શરીર, શું ટેન્શન છે? ખ્યાલ આવે કે નહીં? ભાઈ એનો કાળ છે, પૂજગલો તો વિખેર આવવાના જ છે, આનો ટાઈમ થઈ ગયો, હવે બીજા મળશે, એટલે એને બીજા જોઈતા નથી. ખ્યાલ આવે ને? પણ એને તો પોતાના આત્મામાં અંદર એવી ક્ષમતા છે, એમાં જ એવા સેટિસ્ફાઈડ છે, જે મળે એ મને કઈ ચિંતા જ નથી. કેમ કે આ જીવનું તો કઈ થવાનું નથી ને, ગમે તે ગતિમાં જઈએ જીવ તો જીવ જ રહેશે કે નહીં, અને હું જીવ છું તો બસ હવે મારે શું ચિંતા. ખ્યાલ આવ્યો ને? આને કહેવાય સમ્યક જ્ઞાન. જો આગળ વાંચો, એટલે સાચા સુખના અભિલાષીએ શું કરવું? સચ્ચે સુખ કે અભિલાષી કો મિથ્યા જ્ઞાન કા સ્વરૂપ સમજને કે લીએ મિથ્યા દ્રષ્ટિ જીવ સત ઓર અસત્ય બીજ કા ભેદ વિવેક નહીં જાનતા, ઇસસે સિદ્ધ હુઆ કે પ્રત્યેક ભવ્ય જીવ કો પહેલે સત ક્યા હૈ ઓર અસત ક્યા હૈ ઉસકા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરકે મિથ્યા જ્ઞાન દૂર કરના છે. અહીંયા લખ્યું છે મિથ્યા જ્ઞાન દૂર કરના છે, પણ સમજવું શું? કે સમ્યક દર્શન પ્રાપ્ત કરના ચાહીએ. ખ્યાલ આવે ને? એ જે સાચું પદાર્થનું સ્વરૂપ શું છે ને ખોટું શું છે સમજીને બસ હું આમ છું એવો નિર્ણય કરવો, એને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો સેકન્ડ પોઈન્ટ, નેક્સ્ટ લાઈન, જ્યાં સત ઓર અસત કે ભેદ કા અજ્ઞાન હોતા હૈ વહાં ના સમજ પૂર્વક જીવ એસા અપને કો ઠીક લગતા હૈ વૈસા પાગલ પુરુષ કી તરફ, પાગલ પુરુષ કી ભાંતિ અથવા શરાબ પીએ હુએ મનુષ્ય કી ભાંતિ મિથ્યા કલ્પનાએ ક્યા હી કરતા હૈ. આપણે ઘણી વાર ન જોતા આપણે ઘરમાં પણ કે સમજો કે સમજો કોઈને રોગ થઈ ગયો, આવ્યો એ ખાલી નોર્મલ ફીવર, પણ આપણે શું કલ્પના કરીએ, ના ના એને આમ થઈ ગયું હશે તો, એને કેન્સર થઈ ગયું હશે તો, એને આમ થઈ ગયું હશે તો, આ પાગલ જીવ મિથ્યા કલ્પના કરે ને એના જેવું થયું. ખ્યાલ આવે ને? એવી જ રીતે અહીંયા જીવ પોતે પોતાને ત્રિકાળી ન માનીને આ તો આમ છે, આ તો આમ છે, આ તો આમ છે એમ કરીને મિથ્યા કલ્પના કર્યા કરે છે. એટલે યહ સમજાયા હૈ કે સુખ કે સચ્ચે અભિલાષી જીવ કો સચ્ચી સમજણ પૂર્વક મિથ્યા કલ્પનાઓ કા નાશ કરના ચાહીએ. નેક્સ્ટ સ્લાઇડ. હવે જો મિથ્યા કલ્પના કયા પ્રકારની હોય છે તો એના ભેદ સમજાવે છે. વિપર્ય અર્થાત વિપરીતતા તીન પ્રકાર કી હૈ, કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા ઓર ભેદ અભેદ રૂપ વિપરીતતા, ભેદ અભેદ વિપરીતતા. આનું બહુ સરસ વર્ણન મોક્ષમાર્ગ પ્રકાશકમાં આપેલું છે, એમાંથી આપણે થોડુંક અંશ તો અહીંયા વાંચશું, પણ બાકીનું ડિટેલ તમારે વાંચવું. ચોથા અધિકારમાં મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ, એમાં ટાઇટલ જેની અંદર તમે વાંચશો. જો કારણ વિપરીતતા એટલે કે આજ નિત્યાદ્રષ્ટિ જીવ કઈ પ્રકારની ત્રણ ભૂલો કરે છે? તો જો પહેલું કારણ વિપરીતતા, મૂળ કારણ તો ન પહેચાને ઓર અન્યતા કારણ માને. કોઈ પણ કાર્ય જે થયું એનું કાર્ય કેવી રીતના થયું, શું કારણને લીધે થયું એ ન જાણીને કોઈ બીજા ઉપર જ દોષ અથવા બીજા ઉપર જ રીઝનિંગ આપી દેવું, એને કહેવાય કારણ વિપરીત. આના એક્ઝામ્પલ આપણે જોશું થોડી વાર, ડેફિનેશન વાંચી લઈએ. સેકન્ડ છે સ્વરૂપ વિપરીત. નેક્સ્ટ વર્ડ એક નથી. કારણ એટલે કારણ કાર્ય, કોઝ ઇફેક્ટ, અને સ્વરૂપ એટલે પદાર્થનો નેચર કેવો છે, એ બે વસ્તુ જુદી છે. જો સ્વરૂપ વિપરીતતા, જિસે જાનના હૈ ઉસકે મૂળ વસ્તુભૂત સ્વરૂપ કો ન પહેચાને ઓર અન્યતા રૂપ જાને, અન્યતા સ્વરૂપ જાને. જેવી રીતના કારણ ને કાર્ય માટે તો કોઈ કાર્ય થવું જોઈએ ને, પણ સ્વરૂપ તો અનાદિ અનંત છે, એટલે બે જુદી વસ્તુ છે. અને થર્ડ ભેદ અભેદ વિપરીતતા, જિસે વ જાનતા હૈ ઉસે યહ ઇસસે ભિન્ન હૈ ઓર ઇસસે અભિન્ન હૈ, ઇસ પ્રકાર યથાર્થ ન પહેચાન કર અથવા ભિન્ન અભિન્ન ભિન્નત્વ અભિન્નત્વ કો માને તો ભેદ અભેદ વિપરીતતા. જેવી રીતના આ હું જીવ અને આ શરીર આદિ પુદ્ગલ એ બે જુદા જુદા છે, પણ એને જુદા ન માને અને એને અભિન્ન જ માની લીધા, એ ભેદ અભેદ, એ ભેદ અભેદ વિપરીત થાય. જો આને એક્ઝામ્પલ સહિત આપણે વાંચીએ છીએ, પહેલા તો એક મેસેજ આપી દીધો કે વિપરીતતા કેસે દૂર હો, તો જો આ મોક્ષના પ્રકાશકના જ સેન્ટેન્સીસ છે જે અહીંયા રામજી બાપુજીએ પણ ત્યાંથી જ લીધા છે, એટલે આપણે અહીંયા કોપી કર્યા છે. સચ્ચે ધર્મ કી પરિપાટી તો યહ હૈ કે પહેલે જીવ સમ્યક્ત્વ પ્રગટ કરતા હૈ પશ્ચાત વ્રત રૂપ શુભ ભાવ હોતે હૈ ઓર સમ્યક્ત્વ સ્વ ઓર પર કે શ્રદ્ધાન હોને પર હોતા હૈ તથા વહ શ્રદ્ધાન દ્રવ્યાનિયોગ અર્થાત અધ્યાત્મ શાસ્ત્રો કા અભ્યાસ કરને સે હોતા હૈ. ઇસલિયે પહેલે જીવ કો દ્રવ્યાનિયોગ કે અનુસાર શ્રદ્ધા કરકે સમ્યક દ્રષ્ટિ હોના ચાહિયે, ફિર સ્વયં ચરણાનિયોગ કે અનુસાર સચ્ચે વ્રતાદિ ધારણ કરકે વ્રતી હોના ચાહિયે. આ વ્રતી એટલે એને અહીંયા આપણે જ્ઞાનના ફોર્મમાં લઈએ, આ તો ત્યાં મોક્ષા પ્રકાશકમાં ચારિત્રની વાતો છે એટલે ત્યાંથી કોપી કર્યું, પણ અહીંયા આપણે શું સમજવું કે ભાઈ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે હવે એનું જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય છે, અને જે સમ્યક દ્રષ્ટિ નથી તો મિથ્યા જ્ઞાની છે. તો મિથ્યા જ્ઞાન દૂર કરવા શું કરવું, કે સૌથી પહેલા સાચા વસ્તુ સ્વરૂપને સમજવું અને એવું શ્રદ્ધાન કરવું જેનાથી સમ્યક તો પ્રગટ થાય, એટલે એનાથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ જ પ્રકાર મુખ્યતા તો નીચલી દશામાં દ્રવ્યાનિયોગ કાર્યકારી હૈ, યથાર્થ અભ્યાસ કે પરિણામ સ્વરૂપ વિપરીતતા કો દૂર હોને પર નિમ્ન પ્રકાર યથાર્થતયા માનતા. હવે આ કેવી રીતના સાચું સ્વરૂપ માને છે ત્રણેય એક એક કેસ એ કારણ વિપરીતતા આદિનું, પણ પહેલા જો આને સમજી લઈએ. જેવી રીતે સૌથી પહેલા તો કોઈ સમજો અનાદિ નિત્ય દ્રષ્ટિ જીવ હોય જેને વસ્તુનું કાંઈ સ્વરૂપ ખબર નથી, કશું જ ખબર નથી, તો એને એનું જ્ઞાન પણ નિત્ય જ્ઞાન નામ પામે છે, બરાબર? કે એને પદાર્થનું સ્વરૂપ જ ખબર નથી, એ તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલો છે. હવે એને સૌથી પહેલા કોઈ ધાર્મિક જ્ઞાન આપણે આપીએ તો એ પણ જ્ઞાન જ છે ને, તો પહેલા જ્ઞાન આવે કે શ્રદ્ધા આવે? અહીંયા શું કહે છે કે સમ્યક શ્રદ્ધા થાય, સમ્યક દર્શન થાય તો જ સમ્યક જ્ઞાન નામ પામે છે, એટલે અહીંયા પહેલા સમ્યક શ્રદ્ધાને કીધું, એનાથી જ્ઞાનને સમ્યક કહેવાશે, બરાબર? પણ જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પણ થોડું પહેલા તો જ્ઞાન જરૂરી છે, જેને આપણે શાસ્ત્રીય જ્ઞાન કહીએ અથવા શાબ્દિક જ્ઞાન કહેવાય, જે મિથ્યા જ્ઞાન જ, પણ જેવું જીનવાણીમાં કીધું છે એવું સમજવું, ખાલી જ્ઞાનમાં એને એનાલાઇઝ કરીને એને સમજવું, એને કહેવાય તત્વ જ્ઞાન, બરાબર? આ તત્વ જ્ઞાન પણ ભલે નિત્ય જ્ઞાન જ છે, પણ આખું કાર્ય શેમાં થયું? આખું જે શાસ્ત્ર ને સમજવું, એને ગ્રાસ્પ કરવું, એને એનાલાઇઝ કરવું, સાચું વસ્તુ કેવી છે એને સમજવું, આ બધું કાર્ય તો જ્ઞાન માં થયું. જ્ઞાન નો એક વાર નિર્ણય થયો એટલે અહિયાં શ્રદ્ધા પરિણમી ગઈ તો સમ્યક દર્શન થયું. એટલે હવે એ જ જ્ઞાન ને સમ્યક જ્ઞાન નામ અપાય છે, બરાબર. પણ ઓલું જ્ઞાન પ્રાપ્ત ના કરે અને બસ હું આત્મા છું આત્મા છું એમ કરીને રટ લગાવી રાખે તો કઈ સાચું સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. અમે લોકો એવા જીવ પણ જોયા છે જે જીવવાણી વાંચી હોય ન વાંચી હોય, સાચું સમજ્યા હોય ન સમજ્યા હોય, અરે પણ હું તો આત્મા છું ને, એટલે આત્મા 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 હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, કલાકો આવી રીતના બેસી રહે અને માને છું કે હું મોક્ષના માર્ગ પર વધી રહ્યો છું, આગળ વધી રહ્યો છું, વધી રહ્યો છું, ખ્યાલ આવે ને. અને મેં તો નિર્ણય કરી જ લીધો છે હું આત્મા છું, એટલે હવે મારું જ્ઞાન સમ્યક થઈ જશે, ચાલે. આમ થતું નથી. જ્યાં સુધી વસ્તુ સ્વરૂપ શું છે, એના સિદ્ધાંતો શું છે, એની સાચી સમજણ ન આવે ત્યાં સુધી ખાલી રટણ કરવાથી કાંઈ થતું નથી. જેવી રીતના સમજો, કોઈને સીએ બનવું હોય તો મહેનત કરે ને સીએ બનવા માટે, એની બુક્સ વાંચે, એનો જે એક એક સબ્જેક્ટ ને સમજે, એવી રીતે અહીંયા જીનવાણી વાંચે, એક એક કોન્સેપ્ટ ને સમજે, મારે સીએ બનવું, મારે સીએ બનવું, એમ કરવાથી કઈ ન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ જ વસ્તુ અહીંયા લગાવવાની કે ભાઈ પહેલા તો શાસ્ત્ર ને વાંચો. દરેક શાસ્ત્ર માં આત્માને કેવી રીતના જુદા જુદા પડકારથી સમજાવ્યું છે સમજો, વસ્તુનું સ્વરૂપ શું છે સમજો. જયારે સાચું વસ્તુ સ્વરૂપ સમજાઈ જાય તો માન્યતા ઓટોમેટિકલી ચેન્જ થાય છે, એમાં કઈ કરવાનું નથી. તો જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે અને પછી એ જ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. જો આપણો ટાઈમ થઈ ગયો છે, આ ત્રણ પ્રકારની વિપરીતતા જે છે, કારણ વિપરીતતા, સ્વરૂપ અને ભેદ અભેદ વિપરીતતા, એના ઉપર લગભગ 1.5 પેજ છે આપણે વાંચવાનું છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ વાંચશું. એના સિવાય વિપર્યયના બીજા બે પ્રકાર કીધા, ઓલા ત્રણ તો આપણને ખબર હોય જનરલી, આ બીજા બે છે સહજ અને આહાર્ય, એની પણ આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ફરીથી કહો. હા, તિર્યં છે જીવ તો કોઈ જીનવાણી ભણતો નથી, તો એ કેવી રીતના તમને દર્શન પ્રાપ્ત કરે? એને તો કોઈ પહેલા જ્ઞાન કોઈ પ્રાપ્ત થતું નથી. ના, જો એમ નથી, એ તિર્યં છે જીવને પણ પહેલા કંઈક તો અંદરથી એની તુલના થતી હશે ને કે હું જીવ છું, આ શરીર આથી જુદા છે, કે આ શરીરને મતલબ પોતે હરણ હોય તો હું પોતાની જાતને હરણ માનતા માનતા જ એને સમ્યક દર્શન થઈ જાય, એવું તો ક્યારે ન થાય. એને પહેલા કોઈક તો અંદરથી કંઈક જાતનો તો કંઈક ભાસ થવો જોઈએ ને કે હું આ જાણનાર વસ્તુ છું, આ હરણનું જે શરીર છે એ હું નથી. એટલો તો એને ભેદ જ્ઞાન જે થયું ને, બસ એટલા ભેદ જ્ઞાનમાં જ સાતેવ તત્વો આવી ગયા. અને એ જે સાત તત્વની જે પહેલા ઇનિશિયલ એને શ્રદ્ધા, ઇનિશિયલ એને જ્ઞાન થયું, એનું તત્વજ્ઞાન છે. આ સાત તત્વના નિર્ણય વગર વિશ્વમાં કોઈ જીવને સમ્યક જ્ઞાન થતું નથી. સમ્યક દર્શન માટે પહેલા સાત તત્વને સમજવા, એ પ્રયોજનભૂત કીધા ને, પ્રયોજનભૂત સાત તત્વ, કેમ કે ઇટ ઇઝ બેર મિનિમમ નેસેસરી જ્ઞાન કે જેના પછી જીવને સમ્યક જ્ઞાન થાય. એટલે હરણને પણ આ હું આત્મા છું ને આમાં જ લીન થવાથી સુખ પ્રગટ થશે એવું મોક્ષનું જ્ઞાન પણ એને થવું જ જોઈએ પહેલા. ચાલ આવ્યો ને, એવી રીતના એને સમ્યક તો જાતિ સ્મરણ દર બધાને થાયું જરૂરી નથી. એને બસ પૂર્વના કઈ જેવા સંસ્કાર હોય, એવી કોઈ દેશના સાંભળી હોય તો અંદરથી જ એવી સ્પૂર્ણા થાય છે, અથવા વર્તમાનમાં કંઈક મુનિરાજ કોઈ કહે છે અને એને બસ એનો કંઈક જરાક ભાવ પકડાઈ ગયો થઈ જાય છે સમ્યક દર્શન. ચાલ જીનવાણી સુધી લઈએ. હે જીનવાણી ભારતી સોની જપો દિન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, તો વાણી માં સકલ નમો સદા દે પુનિંદો. બોલો જીનવાણી માટ નો જય, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવ નો જય, પ્રશમૂર્તિ ભગવતી માત નો જય. जय हो। सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो।